પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશો 229-230 નો સાર.
ભગવાન ની દીક્ષા કરી તો વિચાર આવે કે ભગવાન શું અંતરમાં શું કરે છે, એમની વિતરાગતા નો વિચાર આવે, વિતરાગતા ની મહિમા આવે, એમના ગુણો ની મહિમા આવે, એને વિચાર આવે કે આ ભગવાન આવા તો હું પણ એવું છું, એને વિચાર આવવાનો એક પ્રબળ નિમિત્ત છે. ભગવાન કે છે કે તું મારા જેવો જ છો, તું અંતરથી પુરુષાર્થ કર, તું મારા જેવો થઈ જાય છે. પણ એ વર્ષ તો પેલો ઓલો ભૂમિકા નો વૈરાગ તો પેલાથી જ હતો, ત્યાર પછી તો 18-19 વર્ષ થી વૈરાગ જ હતો. એટલી લડાઈમાં જોડાય છે એને રાજ નો રાગ છે ને, એ કેટલું ન્યાય થી કરે છે. હરી ગયા એટલે એવા પ્રસંગમાં ઉતરવું પડે છે. ચક્રવર્તી ચક્રવર્તી ની પદવી લઈને આવે છે એટલે એને એમાં જોડાવું પડે છે. બાકી એને ભૂમિકા હોય નથી, કોઈ કાર્ય હોય નહીં. તીવ્ર હિંસા, તીવ્ર અસત્ય, તીવ્ર ચોરી, તીવ્ર કાંઈ ન હોય ને. પાત્રતામાં સમ્યક દર્શન ઉભું જ ન રહે, પહેલા જ પાત્રતા બધી આવી ગઈ. સમ્યક દર્શન થયું એટલે તો એને કહ્યું જુદી જ લાઈન થઈ ગઈ. આવી સંસારને પીઠ દઈ દીધી, આત્માની સન્મુખ થઈ ગઈ, સન્મુખ પરિણતી સંસારને પીઠ દીધી. એને એવા ઉદય આવતા હશે, સજ્જનને ન શોભે એવા ઉદય કોઈ દી હોતા હશે. હવે એને સંસ્થાને પીઠ શું દીધું છે અને આત્માને સન્મુખ થયું છે. હૃદય જુદું થયું છે. એક ગરીકોમાં કેવળ જ્ઞાન પામે છે, અમતા પામતા હશે એમનું હૃદય કઈ પરિણતી જુદું. વૈરાગ તો ભરપૂર હોય છે, ચક્રવર્તી ના રાજ નો હોય છે તો પણ પણ એટલી જો ભક્તિ અંદર માં ન પ્રગટે તો બહાર ની ભક્તિ હોય છે. શુભ ભાવો ની ભક્તિ ભ્રષ્ટાશ્રમ માં સાવકો ને હોય છે. અનંતા નો બંદી કસાય કરી દે છે એકદમ વિભાવ તરફથી. ઢીલો એના નાંગળા ઢીલા પડી ગયા છે, વૈભવ તરફ એની તીવ્રતા હોતી નથી, નાયક તરફ તીવ્રતા થઈ ગઈ છે. ન્યારો થઈ ગયો છે.
આ દુરાગ્રહને એટલે કે ઉપરોક્ત વિપરીત અભિનિવેશ ને છોડીને જૈન મુનિનાથોના એટલે કે ગણધર દેવાદિક જૈન મુનિનાથોના લોકાર્બિંદ થી પ્રગટ થયેલા ભવ્ય જનોના ભવો ને નાશ કરનારા તત્વોમાં જે જીન યોગીનાથ એટલે કે જૈન મુનિવર નિજ ભાવ ને સાક્ષાત જોડે છે તેનો એ નિજ ભાવ તે યોગ.
ખોટા આગ્રહો વિપરીત અભિનેશ એ બધું છોડીને જે ભગવાને અભિનિવેશ ક્રિયાથી ધર્મ થાય, બહાર થી ધર્મ થયા, અન્ય મતો નાખી દેલા અને જૈનોમાં પણ બાહ્ય ક્રિયાથી ધર્મ થાય એવું માનતા હો, એ બધા દુરાગ્રહો. બહાર કઈક કઈક જોઈ તો ખરો ને, કઈક શુભ ભાવ કઈક હોય એનાથી ધર્મ થાય. શુભ ભાવ વચ્ચે આવે પણ કઈ એનાથી શુદ્ધાત્મા જે છે, શુદ્ધાત્માની પરિણતિ વગર અને શુદ્ધાત્માનો ખોટા દુરાગ્રહ. અન્ય મતો નો તો જાણે કોઈ કે આત્મા આત્મા ક્ષણિક છે, કોઈ કે આત્મામાં પરિણતિ નથી, કોઈ કે આ બધા આત્મા એક છે, અનેક જાતના મતો છે. એની વાત તો જુદી, પણ જૈનોમાં પણ કેટલાક ખોટા ખોટા દુરાગ્રહો હોય છે કે બહારથી ધર્મ થાય, ક્રિયાઓથી ધર્મ થાય, એવા બહારના શુભાવ શુભાવથી ધર્મ છે એવા ખોટા અભિપ્રાયો હોય છે. એ બધા અભિપ્રાયોને છોડીને એટલે અન્ય મતો નાખી દેલા, અન્ય અન્ય જે અન્ય મત છે એના કીધેલા, અને જૈનોમાં પણ ખોટા દુરાગ્રહો એ બધું કીધેલું હોય એને એ બધા દુરાગ્રહોને છોડીને જે ભગવાને કીધું છે, જે ભગવાનના આશ્રય રહેનારા એવા જે મુનિઓ ગણધર્વો એને જે કીધું હોય તે તપ તો યથાર્થ છે, એનાથી બહુ નમનો નાશ થાય છે દુરાગ્રહને છોડીને. પછી
જૈન મુનિનાથોના
નાથ, મુનિઓના નાથ ગણધર લેવા દેખે છે ભગવાનના આગળ ટીકામાં જે ગણધર દેવ જે દિનેશ્વર ભગવાન તીર્થંકર દેવાધિદેવ એના ચરણ કમળના ઉપજીવિકો લેખા છે. ઉપજીવિકો એની સેવા એવા જે ગણધર્વાદી એને જે કીધેલા જે તત્વો એ તત્વોને ગ્રહણ કરીને જે ભગવાન તીર્થંકરે કીધેલા એના આશ્રય રહેનારા જે ગણધર્વો છે એને જે તત્વો કીધા છે તે તત્વોને ગ્રહણ કરીને બીજા તીર્થ પ્રવર્તકો, બીજા તીર્થ પ્રવર્તકો નહીં પણ જૈનના તીર્થંકરો એટલે જે યથાર્થ સ્વરૂપ કહેનારા છે, અન્ય એટલે જે યથાર્થ સ્વરૂપ કે તીર્થંકર ભગવાન યથાર્થ સ્વરૂપ કહે છે, બીજા કોઈ યથાર્થ સ્વરૂપ કહેતા નથી, અન્ય મતોમાં એવું યથાર્થ સ્વરૂપ હોતું નથી. એ યથાર્થ સ્વરૂપ જે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ જે જૈનમાં છે એવું નથી. નિશ્ચયથી આત્મા શુદ્ધ છે, વ્યવહારથી અશુદ્ધતા છે. અહીં અશુદ્ધતા વ્યવહારથી છે, પણ વાસ્તવિક અશુદ્ધતા જો હોય તો કોઈ દી છૂટી જ નહીં. ખરી વાસ્તવિક અશુદ્ધતા એમાં થઈ નથી. પાણી જેમ સ્વભાવે નિર્મળ અને શીતળ છે એમ આત્મા સ્વભાવે નિર્મળ અને શીતળ છે. આ બધું કાદવ કાદવ છે એ પાણીનું નથી, કાદવ બહારનો છે. એમાં જે બધી કશાની કાલીમાં છે એ આત્માનો સ્વભાવ નથી. સ્વભાવ નથી તો પણ જે છે તે પોતાના પુરુષાર્થની મંદતાએ છે, કોઈ કરાવેલું નથી, પોતાના પુરુષાર્થની મંદતાથી છે એને છૂટી શકાય છે. દ્રવ્ય સ્વરૂપે આત્મા શુદ્ધ છે, પર્યાયમાં અશુદ્ધતા છે એને છૂટી શકાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ જે ભગવાને કીધું છે અને ગણધર્વોએ કીધું છે એવું ગ્રહણ કરવાથી ભાવ ભયનો નાશ થાય છે, ભાવનો નાશ થાય છે. એવું યથાર્થ સ્વરૂપ જે ભગવાને કીધું છે. કોઈ કે આત્મા એક છે, કોઈ કે આત્મા અનેક છે. આત્મા કોઈ કે આત્મામાં આત્મા નિત્ય છે, કોઈ કે આત્મા અનિત્ય છે. એકાંત નિત્ય પણ ને એકાંત અનિત્ય પણ નથી. નિત્ય અનિત્ય ભાઈ અપેક્ષા છે. એકાંત એક ને એકાંત અનેક એમ પણ નથી. દ્રઢ દ્રષ્ટિ એક છે અને ગુણ પર્યાય અપેક્ષા અનેક છે. વસ્તુ સ્થિતિ દ્રઢ સ્વરૂપે એક છે. ગુણ અને પર્યાયની અપેક્ષા એ અનેક કહેવામાં આવે છે. વસ્તુ પોતે નિત્ય છે પણ પર્યાય બદલાય છે માટે અનિત્ય કહેવામાં આવે છે. પર્યાયની અપેક્ષા એ એમાં અનેક અપેક્ષાઓ ચૈતન્યમાં છે. એવી અનેકાંતમય મૂર્તિ, એવી અનેકાંતમય મૂર્તિ ચૈતન્ય પોતે છે અને એને કહેનારી વાણી પણ અનેકાંતમય છે. એવું જે ભગવાને કીધેલું અને જે ગણધર્વોએ કીધેલું તે એવા જે તત્વોને ગ્રહણ કરે છે તો એને મોક્ષ થાય છે. બાકી એક એક સ્વરૂપને ગ્રહણ કરી લે એકાંત તો એમાં વસ્તુ સ્થિતિ સાધી શકાતી નથી. એમાં વસ્તુ મોક્ષની પર્યાય પ્રગટ થતી નથી, મોક્ષ પ્રગટ થતો નથી. વસ્તુ સ્વભાવે આત્મા મુક્ત છે પણ પર્યાયમાં જે મુક્તિ થાય છે તે મુક્ત અવસ્થા પણ પ્રગટ થતી નથી. જેવું છે તેવું જાણે તો પ્રગટ થાય, જેવું છે તેવું ન જાણે તો એનો પ્રયાસ યથાર્થ થઈ શકતો નથી. આંબાનું બીજ વાવે તો એમાંથી આંબો આવે છે, પણ કઈ બીજું કઈ વાવે તો એમાંથી આંબો આવતો નથી, આકડામાંથી આંબો આવતો નથી. જેવું સ્વરૂપ છે એવું ગ્રહણ કરે, જેવો આત્માથી શુદ્ધાત્મા એને ગ્રહણ કરે તો એમાં શુદ્ધ પર્યાય આવે. જેવું છે એવું ગ્રહણ કરે, જેવું નથી એવું ગ્રહણ કરવાથી કે દ્રષ્ટિ બહાર હોય પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીને એમાં એને શુદ્ધતા કર્યા કરે પર્યાયની, પર્યાય એમ શુદ્ધતા થાય નહીં, શુદ્ધ સ્વરૂપ આત્મા જ છે, એનો આશ્રય ગ્રહણ કરે તો પર્યાય શુદ્ધ થાય. અહીં પર્યાય ને પર્યાયના આશ્રયથી તો એક પર્યાય માંથી બીજી પર્યાય શુભ માંથી શુભ એમ એમ ત્યાજ કરે, આશ્રય શુદ્ધાત્માનો ન મળે ત્યાં સુધી શુદ્ધ પર્યાય પ્રગટ થાય નહીં. જે શુદ્ધાત્મા છે એને ગ્રહણ કરે તો શુદ્ધતા પ્રગટ થાય, શુદ્ધને ગ્રહણ કર્યા વગર શુદ્ધ પર્યાય પ્રગટ થતી નથી. જેમાં છે એમાંથી શુદ્ધતા આવે છે, જેમાં નથી એમાંથી શુદ્ધતા ક્યાં થાય? એ પર્યાય તો ક્ષણ પૂરતી છે, એની શુદ્ધતા એની એમાંથી શુદ્ધતા આવે ક્યાંથી? એનું વેદન એ ક્ષણ પૂરતું છે, બીજી ક્ષણે બીજી પર્યાય થાય છે, એટલે એનો આશ્રય લેવાથી શુદ્ધતા પ્રગટ થતી નથી. શુદ્ધાત્માના આશ્રયે જ શુદ્ધતા પ્રગટ થાય છે. માટે શુદ્ધાત્માને ગ્રહણ કરે એ દ્રવ દ્રષ્ટિ શુદ્ધ છે ને પર્યાયમાં શુદ્ધતા છે એવી નિશ્ચય વ્યવહારની સંધિ જો સમજે તો જ એને મુક્તિની પર્યાય પ્રગટ થાય છે. એકલું એક એક ભાગ સમજે તો પણ યથાર્થ થતું નથી. પર્યાયને પર્યાય અપેક્ષા એ સમજે ને દ્રવ્યને દ્રવ અપેક્ષા એ સમજે, જેને જેટલી જે પ્રમાણે સ્વરૂપ છે એમ સમજે. પર્યાય ક્ષણ પૂરતી છે, વસ્તુ શાશ્વત છે, જેમ છે એમ એની કોટી જેટલી છે તે સમજે તો વસ્તુ સાધી શકાય છે. એ કઈ જાતનો છે એમ સમજે તો જ યથાર્થ. સ્ફાટિક સ્વભાવે નિર્મળ છે, મૂળ વસ્તુ છે, એમાં પ્રતિબિંબો લાલ પીળા પડે છે, એનો મૂળ સ્વભાવ નથી, તો એની વર્તમાન પરિણતિ છે. જેમ સ્વરૂપ છે એમ સમજે તો યથાર્થ સિદ્ધિ થાય છે, નિતર થતી નથી. માટે ભગવાને કીધેલું અને જે ગંધર્વે ઝીલેલું એવું જે તત્વ, એ તત્વ ગ્રહણ કરે તો જીન જૈન મુનિઓનો મોક્ષ થાય છે. એમ એ જૈન મુનિઓનો મોક્ષ થાય છે. જૈન એટલે આત્મા પોતે જૈન સ્વરૂપ જ છે. એવા જૈન સ્વરૂપ આત્માને ગ્રહણ કરે તો એને મુક્તિ થાય છે. બીજી અન્ય એટલે આત્મા સિવાય અન્ય પદાર્થ એટલે અન્ય વિભાવને ગ્રહણ કરવાથી મુક્તિ થતી નથી. આત્મા પોતે જ જૈન સ્વરૂપ છે અને એના સિવાય બીજું એ બીજા અન્યને ગ્રહણ કરવાથી એટલે કે વિભાવને ગ્રહણ કરવાથી મુક્તિ થતી નથી. જૈન મુનિઓને મોક્ષ થાય છે એમ કે છે. યથાર્થ સ્વરૂપ જે ભગવાને કીધેલું છે એવું સ્વરૂપ ભવભયનો હરનારો, એવો જે તત્વો તે ભવભયનો હરનાર છે. જૈન મુનિઓનો મોક્ષ થાય છે, બીજી રીતે મોક્ષ થતો નથી. મુનિ દશામાં કેવળ જ્ઞાન થાય છે, જૈને કીધેલા તત્વો તે પ્રમાણે પરિણમન કરવાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ મુનિ દશામાં થાય છે, બીજી રીતે થતી નથી. બહારથી બીજા બીજા વેશો ધારણ કર્યા હોય તો એવી રીતે મુક્તિ થતી નથી. આ રીતે જ મુક્તિ થાય છે, આ રીતે જ કેવળ જ્ઞાન થાય છે. કોઈ રીતે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. બીજી કોઈ મુનિ દશાને બીજી રીતે સાધના કરવાથી કઈ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. માથે બીજા વસ્ત્રો ધારણ કર્યા હોય એવી રીતે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. પ્રાપ્તિ આવી રીતે મુનિ દશામાં દિગંબર દશાએ અંદરથી ને બહારથી આવે ત્યારે જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, બીજી રીતે થતી નથી. સમ્યક દર્શન ગ્રસ્તાશ્રમમાં થાય છે, પણ પછી આગળ જતા જે અંદર ચારિત્ર વધે, દર્શન જ્ઞાને ચારિત્ર રત્નત્રય ત્રણેય રત્નત્રય પ્રગટ થાય છે. જૈન મુનિ જૈન ભગવાને જે કીધેલી જે દશા એવી દશા પ્રગટ થવાથી બાહ્યથી અભ્યંતરથી તો જ એની મુક્તિ થાય છે, તો જ કેવળ જ્ઞાન થાય છે, બીજી રીતે થતું નથી. બીજી રીતે કોઈ રીતે ધ્યાન દશા સાધે કઈ ગમે પણ ધ્યાન એવું પ્રગટ થતું નથી. આત્માના આશ્રય વગર ધ્યાન થતું નથી અને આત્માનો આશ્રય લઈને પણ પૂર્ણતાની પ્રાપ્તિ કરવાને માટે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આવી મુનિ દશા જે જૈનો માંથી છે એવી મુનિ દશા પ્રગટ થાય બાહ્ય ને અભ્યંતર થી તો જ મુક્તિ થાય છે, બીજી રીતે મુક્તિ થતી નથી. બીજી રીતે કોઈ રીતે કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થતી નથી. પછી બધું પ્રમાણથી મુખ રૂપે અરવિંદ થી પ્રગટ થયેલા જે તત્વો જે વસ્તુનું સ્વરૂપ કીધું છે તે રત્નત્રયનું દર્શન જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, ઉત્પાદવાય ગૃહનું સ્વરૂપ, સાધ્ય સાધકનું સ્વરૂપ, જે જૈન મુનિ ગણધર્વે જે કીધું છે તે જ પ્રમાણે આદરવાથી મુક્તિ થાય છે, ભાવનો નાશ થાય છે. આવા તત્વો સમજવાથી જે ગણધર્વે કીધું છે એવા તત્વોને ગ્રહણ કરવાથી ભાવનો ભયનો નાશ થાય છે, ભાવ રહેતા જ નથી એમ કે. એવી રીતે આત્મા નાયક છે એનું ભેજ્ઞાન કરે, એનાથી ન્યારો થાય, આથી જુદો પડે, વિવાહથી જુદો પડે, અને નાયકની ધારા પ્રગટ થાય, ભેજ્ઞાની અંતરમાં સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય, સમ્યક દર્શન ગ્રસ્તાશ્રમમાં થાય, પછી લીનતા વધે, ભૂમિકા વધતી જાય, એ બધું જે ગણધર્વે કીધું છે તે પ્રમાણે આચરણ કરવાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ આ રીતે જ થાય છે, બીજી કોઈ રીતે થતી નથી એમ કે છે. માટે બીજા દુરાગ્રહોને આગ્રહ તો છોડી દે, બહારની કોઈ ક્રિયા કે કોઈ બીજી જાતના વેશો ધારણ કરવાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એમ કે છે. યોગીશ્વર એવા જૈનના મુનિઓ એ સાક્ષાત તે તત્વમાં પોતાના આત્માને જોડે છે. જૈન મુનિ યોગીશ્વર એમ લીધું છે ને, એમાં જે પોતાના નિજ સાક્ષાત જોડે છે, જે ભગવાને તત્વો કીધા ગણધર્વે કીધા છે એમાં પોતાના આત્માને સાક્ષાત જોડી દે છે, જે તત્વો કીધા પ્રમાણે પરિણમન કરે છે, એ મુક્તિનું સ્વરૂપ અને મોક્ષ રત્નત્રયનું સ્વરૂપ કીધું તેમાં પોતાના આત્માને જોડી દે છે, એની જ ખરી ભક્તિ છે અને તે જ મુનિઓની મુક્તિ છે. ભાવ તે યોગ છે, ખરો યોગ અને આત્માના યોગ ની સાધના જે છે એ મુનિઓનો ખરો યોગ છે. અને જે યોગનો વેપાર કર્યો યોગીની આ યોગ સાધના આ છે, જે ભગવાને અને ગણધર્વે કીધું તે પ્રમાણે તત્વમાં પોતાના ચિત્તને જોડીને તે રીતે પરિણમન કર્યું એ જ એનો ખરો યોગ છે અને એની જ મુક્તિ છે. કેવળ જ્ઞાનની મુક્તિ કેવળ જ્ઞાન બીજી રીતે નથી, કેવળ જ્ઞાનની મુક્તિ ને કેવળ જ્ઞાન બીજી રીતે નથી, ઉપાય એ નથી. એ ભગવાન એને ગંધર્વે કીધું એટલે કે જે વસ્તુનું સ્વરૂપ છે તેવું જ ભગવાને કીધું છે, તેવું ગંધર્વ છે એને એવું જ સ્વરૂપ છે, તું અંતરમાંથી પ્રગટ કર તો તે સ્વરૂપનો તને અનુભવ થશે, તેવું જ સ્વરૂપ છે, એનો તું વિચાર કરીને નક્કી કર. એ તત્વોને તું તારી મેળા એ અંદર સ્વયં પુરુષાર્થી ભગવાનનો અને ગણધર્વનો આશ્રય લઈને તું તારી મેળા એ નક્કી કર અને તે રીતે પરિણમન કર, તો તે જ રીતે યોગ થાય છે અને તે જ રીતે સાધના થાય છે, બીજી કોઈ રીતે થતી નથી. સંજ્ઞાન ચારિત્રનું સ્વરૂપ, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, ઉત્પાદવાય ધ્રુવનું સ્વરૂપ, એ બધું જે કીધું છે એમ જ તું સાધના કર, તો તે પ્રમાણે જ અંતરમાંથી આત્માની સ્વાનુભૂતિ થશે, તે જ રીતે રત્નત્રય પ્રગટ થશે, તે જ રીતે કેવળ જ્ઞાન થશે, તે જ રીતે મુનિ દશા આવશે, બધું એમાં જ એકમાં જ છે, કોઈ રીતે નથી, બીજો કોઈ માર્ગ નથી, એમાં કોઈ અપવાદ નથી. આ રીતે શુદ્ધાત્માને ગ્રહણ કરવાથી મુક્તિ થાય, એને સાધના થાય અને શુદ્ધ પર્યાય પ્રગટ થાય, એમાં બીજું કઈ ઢીલું પોચું છે કે બીજું કઈ થોડુંક હોય કે એની સાથે સાથે થોડો શુભ ભાવ હોય તો એ શુભ ભાવ નો આશ્રય લેવાથી પણ એમાં શુદ્ધ પર્યાય પ્રગટ થાય એમ નથી. એવો વચ્ચે કોઈ અપવાદ એવી રીતે નથી. એ સાથે હોય છે શુભ ભાવ, પોતે આગળ ન વધી શકતો હોય ત્યારે ઉભો રહેવા માટે કશાયની મનતા પૂરતું સાથે છે. બાકી શુદ્ધ પર્યંતી તો અંદર શુદ્ધાત્માના આશ્રય જ પ્રગટ થાય છે, બીજું કોઈ એમાં નથી. આવે છે ને ઉત્સર્ગ માર્ગ ને અપવાદ માર્ગ, એમ અપવાદ માર્ગ તો એની અંદર પુરુષાર્થ એટલો ન ઉપડતો હોય ને અંદર એટલી નિર્વિક દશા પ્રગટ થઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, એ જાતની દશા હજી થઈ શકી ન હોય. છઠ્ઠી સાતમી ગુણતાને મુનિરાજ જોઈતા હોય પણ બહાર આવતો, એટલે એમાં અપવાદ ને ઉત્સર્ગ લાગુ પડે. અપવાદ માર્ગ ઉત્સર્ગ માર્ગ, પણ મુક્તિ અંદર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ જે થાય એ તો ઉત્સર્ગ થાય, તો વચ્ચે ઉભું રહેવા માટે છે. અશુભ થી બચવા શુભમાં ઉભા રહે છે, અથવા એ ભૂમિકાની સાથે એવા શુભ ભાવ હોય છે. પંચમાવ્રતના પરિણામ છઠ્ઠા સાતમા ગુણતાની સાથે હોય છે, એટલે મુનિઓ બહાર આવે ત્યારે એ પરિણામ હોય છે. અથવા શુભ ની બહુ સાધના કર્યા કરે તો કેવળ જ્ઞાન થાય એવો અપવાદ નથી. જે જરાક પણ એમાં સાધન થતું હોય તો એ વધારે સાધન કેમ ન થાય, તો વસ્તુ સ્વભાવ થઈ ગયો. જરાક સાધન થાય, વાસ્તવિક રીતે જો જરાક સાધન થાય તો વધારે સાધન થવું જોઈએ, એવી રીતે નથી કે એની બહુ શુભ ની સાધના પેરા કરી તો કેવળ.
Thank you.